पद 85। वारी हूं बोलड़े मीठड़े, આત્મા દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે, તે અનંત શક્તિઓનો પુંજ છે, આત્મામાં અનંત ગુણો રહેલા છે, એમ કહો કે અનંતી શક્તિઓ રહેલી છે, એમ કહો તે બંને એક જ છે, માટે જ આત્માને અનંત ગુણધામ કહેલ છે. આત્મા એ દ્રવ્ય છે, ચેતના તેનો પર્યાય છે. તે ચેતના જ્યારે બાહ્ય ભાવોમાં રમે ત્યારે બહિર્મુખી ચેતના કહેવાય છે, અને આત્મભાવમાં રમે ત્યારે અંતર્મુખી ચેતના કહેવાય છે. જ્યારે ચેતના બહિર્મુખી હોય છે ત્યારે અંદરમાંથી જે વાણી નીકળે છે તે કર્કશ દાંતરડાના દાંતા જેવી હોય છે, સામાના હૈયાને કાપી નાખે તેવી હોય છે. આવા વખતે આ બહિર્મુખી ચેતનાને ઉલટા કુમતી કુબજા કુબુદ્ધિ કહેવાય છે, અને અંતર્મુખી ચેતના કાળે જે વાણી નીકળે છે તે મધુર અને ઇષ્ટ હોય છે, તે માટે તેને સુમતિ સુમતા સદબુદ્ધિ સન્મતિ ગણવામાં આવી છે. ઇષ્ટ અને અનિષ્ટના ભેદો જે ચેતનને જણાય છે તે પણ મમતાએ સર્જેલા છે, જ્યારે સમતા એ વિશુદ્ધ ભાવોની ધારક અંતર્મુખી ચેતના છે, તે પોતાના પ્રિયતમ પરમાત્મા પ્રભુને મળવાને ઝંખે છે, એટલે તે સમતાને મુખ્ય પાત્ર બનાવીને યોગી રાજે આ પદની રચના કરી છે. વારી હું બોલડે મીઠડે, તુજ વિન મુજ નહીં, સરેરે સુરીજન લાગત ઓર અનીઠડે. આનંદગંજીની સમતા દેવી કહે છે કે પ્રભુના વિરહમાં, અરિહંત પરમાત્માના વિરહમાં ભદ્રબાહુ સ્વામી વગેરે યુગ પ્રધાન આચાર્ય ભગવંતો પ્રભુની પાટને દીપાવનાર છે. સૂર્ય સમાન તીર્થંકરો અને ચંદ્ર સમાન ગણધર ભગવંતોની ગેરહાજરીમાં દીપક સમાન આચાર્ય ભગવંતો શાસનની ધુરાને વહન કરનાર છે અને શાસનની પરંપરાને આગળ વધારનારા છે. તેથી તેઓ શાસન પરંપરાવાહક, શાસન ધુરાધારક કહેવાય છે. તેઓના આત્મહિતકર મધુર વચનોના ઉપદેશામૃત ઉપર હું ઓવારી ગઈ છું, ફિદા થઈ ગઈ છું. તેવા વિશિષ્ટ કોટીના સુરીજન વિના હું જે કાર્યની શોધમાં નીકળી છું તે કાર્ય અન્ય કોઈ નામધારી આચાર્યથી પ્રાપ્ત થઈ શકે તેમ નથી. મતભેદમાં પડેલા અને મત મતાંતરોમાં રાજતા આચાર્ય ભગવંતોથી ઇષ્ટ સિદ્ધિ થાય તેમ નથી. માટે તેવા આચાર્યદી ભગવંતો મને ઇષ્ટ લાગતા નથી. અહીંયા તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ, વચન અને દેહથી ભિન્ન એવા પરમ તત્વને પામવા યોગીરાજ નીકળેલા છે. એ જેનાથી પમાય તેવા યુગ પ્રધાન આચાર્ય ભગવંતો તેમજ બીજા પણ તેવા વિશિષ્ટ કક્ષાના આચાર્ય ભગવંતો કે જેમની વાણી કોઈ પણ જાતના ખંડન મંડનમાં પડ્યા વિના સીધા જ પરમ તત્વને પકડાવે છે તેવી વાણી ઉપર તે ફિદા થઈ ગયા છે. મતભેદોમાં રાચનારા અને ખંડન મંડનમાં જ બુદ્ધિના આટા પાટા ગૂંથનારા કોઈ પણ હોય, પછી તે જૈન હોય કે જૈનેતર હોય, તે દરેકને માટે પરમ તત્વની પ્રાપ્તિનો માર્ગ દૂર દૂર રહ્યો છે. ઉત્તમ કોટિના સાચા આચાર્યાદી ભગવંતોની વાણીમાં વિતરાગી એવો પરમ શાંત રસ ઝરતો હોય છે, જેને સાંભળીને મુમુક્ષુઓ તૃપ્ત થાય છે અને પોતાના ભવભ્રમણના થાકને દૂર કરે છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. મેરે મનકુ જપન પરત હૈ બીનુ તેરે મુખ દીઠડે, પ્રેમ પિયાલા પીવત લાલન સબ દિન નીઠડે. આનંદગંજી કહે છે કે મારા અંતરમનને પણ એવી તાલીમ આપવામાં આવી છે કે તેને પરમાત્મ તત્વના દર્શન વિના ચેન પડતું નથી. પ્રભુ દર્શન વિના મુખ ઉપર ગ્લાનિ છવાઈ જાય છે. આનંદગંજીને પ્રભુ દર્શનની તલબ એટલી બધી લાગી છે કે પ્રભુ દર્શન કરાવનાર પ્રત્યક્ષ સુરીજન એટલે સદગુરુ, આત્માનુભૂતિ સંપન્ન વિશિષ્ટ શુદ્ધિના ધારક એવા ગુરુને અને તેના ઉપદેશામૃતને તેઓ ઝંખી રહ્યા છે. આનંદગંજી અને શ્રીમદ રાજચંદ્રના વિચારો અહીંયા મળતા આવે છે. પ્રભુ પરમાત્મા ઉપકારી છે જરૂર, પણ તે પરોક્ષ ઉપકારી છે, જ્યારે સદગુરુ પ્રત્યક્ષ ઉપકારી છે. પ્રત્યક્ષથી સદગુરુનો ઉપકાર મહાન છે, જ્યારે પરોક્ષથી જિનેશ્વર ભગવંતોનો ઉપકાર મહાન છે. જેમની જે સમયે વિદ્યમાનતા હોય તેમનો તે સમય ઉપકાર મહાન ગણાય. જીવ જેટલો સમય પ્રભુના માર્ગમાં રહી ચાલે તેટલો સમય ઉપકારનો બદલો વાળ્યો ગણાય. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એ અંતર આવ્યા વિના ઉગેન આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. પરમ પ્રભુ પરમાત્મા પોતે પ્રેમના સાગર છે. પ્રભુની કૃપા વિના તે પ્રેમામૃત રસ અંદરમાં હોવા છતાં પામવું દુર્લભ છે. પરમ પ્રભુની રાત દિવસ ઝૂરણા થવાથી અને તેના વિયોગમાં તીવ્ર રુદન થવાથી પ્રભુની કૃપાને પામી શકાય છે. પ્રભુની કૃપાથી સાધક આત્મા પ્રેમ રસના પ્યાલા ભરી ભરીને પીધા કરે છે, તો પણ તેને તૃપ્તિ થતી નથી. ફરી ફરીને તે પ્રેમામૃતનું પાન કરવા ઝંખે છે. જ્યારે સંસારી જીવોનો પ્રેમ રાગ સ્વરૂપ છે, સ્વાર્થમય છે, તેનાથી શાંતિ મળતી નથી, પણ મનનો ઉદ્વેગ વધે છે. એ રાગ સ્વરૂપ પ્રેમ હોવાથી સંકુચિત હોય છે અને તેથી તેને મોહ કહ્યો છે. જેની જ્ઞાન ચેતના જાગૃત છે તે ચેતનાના કિરણો સુવર્ણ સમાન તેજોમય હોય છે અને તે કર્મોને બાળવામાં સમર્થ હોય છે. જ્યારે આત્માનો દર્શન ગુણ બરફના જેવો ધવલ અને શીતલ હોય છે, જે આત્માને ઠંડક આપે છે. આત્માના તે તે ગુણોને અનુભવવા માટે ઉદ્યમ કરવો પડે, જીવનમાં ઉતારવા પડે, આચરણમાં લાવવા પડે, અને તેને ચારિત્ર ગુણ કહ્યો છે. જે મહાત્માઓની સુરતા એટલે એકાગ્ર થયેલી દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્યમય આત્મા તરફ વહેતી હોય, જેમનું ચિત્ત સમતા રસમાં નિમગ્ન હોય, જેમનું વીર્ય આત્મભાવમાં ઉછળતું હોય, આ બધા ગુણો જેમનામાં વર્તતા હોય, તેઓના સઘળા દિવસો કે સઘળા સમયો નિછડે એટલે નિષ્ઠાસભર નિષ્ઠાવંત સફળ જાણવા. પૂછું કોણ કહાલું ઢૂંઢું, કિસકું ભેજું ચીછડે, આનંદ ઘન પ્રભુ સેજડી પાઉં, તો ભાગે આન વસી ઠડે. યોગીરાજ કહે છે કે આ શોધ બહારની નથી, અંદરની છે. જેમના ઠામ ઠેકાણા નિશ્ચિત હોય તો તેની ભાળ મેળવી શકાય, તે સ્વામીને ઢૂંઢવા સુગમ પડે, તેમના ઉપર ચિઠ્ઠી લખી શકાય, તેમના ખબર અંતર પૂછી શકાય. જેનું મૂળ સ્વરૂપ અમૂર્ત છે, અદ્રષ્ટ છે, અરૂપી છે, અવિનાશી છે, એમનું ઠામ ઠેકાણું આજે ક્યાંય સ્થાયી નથી, કારણ કે આવા સ્વરૂપવાળો આત્મા આજે જીવાત્મા બની નવા નવા દેહરૂપી ધરોને ધારણ કરી રહ્યો છે, જેની ભાળ આજ સુધી કોઈ પણ મેળવી શક્યું નથી. વિશુદ્ધ થયેલી ચેતના અથવા સમતાની આંતરવેદનાને અહીં આનંદગંજીએ અદ્ભુત રસથી શણગારી છે, અને સાથે સાથે કરુણારસનો ઓપ આપી આ પદની વ્યાખ્યાને શોભાવી છે. જે સુરીજનો સદગુરુઓ કે જે આચારનું પાલન કરનારા છે અને અનેક કસોટીઓમાંથી પસાર થયેલા છે, તેઓ જ સમતાની આવી વિરહીણી સ્થિતિને સમજી શકે તેમ છે. આનંદગંજી મહારાજની શુદ્ધ ચેતના સમતાભાવમાં ઠરીઠામ થયેલી છે. તે પરમાત્મા દેવ પાસે આરઝુ કરી રહી છે કે આનંદઘનના સમૂહરૂપ સેજડીને, એટલે કે આનંદઘનના નક્કર શુભ પરિણામ સ્વરૂપ શૈયાને હું પામું તો, અથવા ચેતન અને સમતાનું એટલે કે આત્મા અને પરમાત્માનું સુભગ મિલન રોજ થયા કરે તો, એ મિલનરૂપ સેજડી શૈયા પ્રાપ્ત કરું તો હું મારા ભાગ્ય ઉઘડી ગયા એમ માનું. પ્રભુએ આવીને મને દર્શન આપ્યા અથવા પ્રભુ મારા ઘેર આવીને વસ્યા એટલે મારા ભાગ્ય ઉઘડી ગયા એમ હું માનું. આ સમતાના વિચારોને અહીં યોગીરાજે રજૂ કર્યા છે. તેમને પોતાના પદોમાં આત્મધ્યાનની જ વાતો દોહરાવી છે. આર્થ અને રૌદ્ર ધ્યાન એ દુર્ધ્યાન છે, તેથી તે ત્યાજ્ય છે. ધર્મનું ધ્યાન નિર્મળ ભાવે કરાય ત્યારે વિવેક જાગે છે અને સમતા પ્રગટે છે. ધ્યાન દશામાં આત્માની ભાવ લિશ્યાના પરિણામ અતિ નિર્મળ વર્તતા હોય છે. ધ્યાન ઘટા ઘન છાઈ સંતો, મેરે ધ્યાન ઘટા ઘન છાઈ. અતિ ઉચ્ચ કક્ષાના ધ્યાનની આ વાતો છે, તેની સમજ દ્રષ્ટાંતથી પડે છે. વર્ષા ઋતુમાં વર્ષાના યૌવન સમયે વેગ વાદળીઓ છતી થાય છે. પ્રથમ તેનો વ્યાપ અતિ નાના પ્રમાણમાં હોય છે, છતાં તેમાં જોમ એટલું બધું તીવ્ર હોય છે કે કલાક દોઢ કલાકના સમયમાં તો આખા આકાશ ક્ષેત્રને વાદળાથી ભરી દે છે. તે જ્યારે વરસે છે ત્યારે તેની જલધારા ખંડ ખંડ રૂપે વરસતી નથી, પણ અખંડિત મેઘધારા વરસે છે. બે ચાર કલાકમાં તો સરોવરોને છલકાવી દે છે. નદી નાળાઓમાં પાણી બંને કાંઠે ઉપરથી વહેતી વેળાએ એની ગતિનો વેગ અતિ જલદ હોય છે. બસ આવી જલદ વેગવાળી અખંડિત આત્મધ્યાનની દશા આત્મામાં વર્તે છે. તે વેળાએ આત્માનું પરમાત્મા સાથે અખંડ ઐક્યપણું સધાય છે. આવી દશા યોગીરાજની સમજવી. પતિના વિરહને કારણે પોતાના પતિને મળવા આતુર થયેલી સમતા કે જે શુદ્ધ ચેતના સ્વરૂપ છે, તે નિરંતર પોતાના પતિનું રટણ અને સ્મરણ કરે છે. પતિનો સમાગમ થશે ત્યારે પ્રેમ પ્યાલા પીવાશે એ આશામાંને આશામાં તે દિવસો પસાર કરે છે. પતિના વિરહમાં સતી સ્ત્રીને આધાર એકમાત્ર ભાવિમાં ગમે ત્યારે પતિ મિલન થશે એવી આશાનો હોય છે. સમતાને અંદરથી દ્રઢ વિશ્વાસ છે કે જરૂર એક દિવસ મારા નાથ મારા મંદિરે પધારશે અને મારા વિરહનો અંત આવશે. મારા સ્વામી એ પ્રેમામૃતના સાગર છે. જ્યારે જ્યારે પોતાના સ્વામીનું મિલન થયું છે ત્યારે સંતાએ પોતાના સ્વામી સાથે અભેદરૂપ પરિણમીને પ્રેમ કટોરાનું ભરી ભરીને પાન કર્યું છે. એટલે સમતાની એ આશા ઠગારી નહીં નીવડે તેની તેને ચોક્કસ ખાતરી છે. આ બધા પદોની પાછળ આનંદગંજીની ચેતના સમતાને જે પોતાના સ્વામીને મળવાનો જે તરસાટ કરે છે તે આપણે લક્ષ્યમાં લેવા જેવો છે. આ પદો ખાલી બોલી જવાના નથી કે વાંચી જવાના નથી, પણ અંતરના અટલ ઊંડાણમાંથી પરમાત્મ વિરહની તીવ્ર વેદના જાગે તે માટે છે. એ એવી રીતે ગવાવા જોઈએ કે આંતરવેદના શબ્દરૂપે વહે. સાધક જ્યારે સાધનાના ઉન્નત શિખરે પહોંચે છે ત્યારે તેને પરમાત્મ પ્રાપ્તિની અંદરથી કેવી ઝૂળના હોય છે, એ અંદરમાં કેવી અકથ્ય વેદનાને અનુભવે છે તેનો ખ્યાલ કરવા જેવો છે. બંગાળમાં થઈ ગયેલ પરમાત્માના ભક્ત ચૈતન્ય મહાપ્રભુની આવી જ અંતરસ્થિતિ હતી. રાત્રિના સમયે સુતા પરમાત્માના નામ માત્રથી અંદરથી એવું તીવ્ર રુદન છૂટતું હતું કે આખી ચાદર આંસુના પાણીથી ભીંજાઈ જતી હતી. પરમાત્માનું નામ સાંભળતા તેના વિયોગે ચેતના મૂર્છિત થઈ જતી હતી. આવી દશા આપણી પણ ક્યારે આવશે? એ ભાવનામાં નિરંતર આપણે સૌ રહીએ એ જ જીવનનું સાર્થક્ય છે. પરમાત્માનો વિયોગ વેદના તીવ્ર બન્યા પછી જીવને ઇન્દ્ર કે ચક્રવર્તીના તમામે તમામ ભોગ સુખો આકરા લાગે છે. ભોગ સુખો એ પછી ભોગવી શકતો નથી. ભોગ સુખોમાં સ્પષ્ટપણે તીવ્ર અગ્નજાળ જેવી વેદના તે અનુભવતો હોય છે. પછી તે મજેથી ખાઈ શકતો નથી, પી શકતો નથી, હરી ફરી શકતો નથી, કોઈની સાથે હસી ખુશીથી વાતો કરી શકતો નથી. એનું સમગ્ર કેન્દ્ર સ્થાન પરમાત્મા, પરમાત્માને પરમાત્મા જ હોય છે. પરમાત્માની આવી વિરહ વેદના જ પરમાત્માના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો સંયોગ કરાવી સાક્ષાત ભાવ પરમાત્માનો ભેટો કરાવશે, જે ભીતરમાંથી રહેલા સ્વયંના ભગવાન આત્માને ભગવાન રૂપે અંતરમાંથી ઉભારશે.